તારીખ 30/6/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 604 અને 605 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 352
પ્રશ્ન કર્યો છે આત્માને કેમ ખમાવવો. જેના પ્રત્યે દોષ કરવામાં આવે છે તેને ક્ષમા માંગવાનો ભાવ આવે છે. આત્માએ પોતાને પ્રહિત કરવાનો દોષ પોતે પોતા પ્રત્યે કર્યો છે, તેથી પોતાને પોતા ખમાવે એવો ઉપલક્ષણથી વ્યવહાર કર્યો છે. એટલે કે પોતાનું અહિત કર્યું છે એ પોતાનું જ હિત કરવા લાગે ત્યારે એને પોતાની ક્ષમા માગી લીધી છે અને પોતાને પોતાની ક્ષમા મળી ગઈ છે એ પ્રકાર ગણાય. ઉત્તર છે અનંત ગુણમય જ્ઞાનાનંદય આત્માનું સ્વરૂપ ઓળખનું. આત્મા અનંત ગુણમય છે, અનંત ગુણનો સંયોગ થયો નથી પણ અનંત ગુણ સ્વરૂપ જ છે, જ્ઞાન અને આનંદ સ્વરૂપ જ છે. મય એટલે તે રૂપ છે, તે સ્વરૂપ છે, એવું પોતાનું સ્વરૂપ ઓળખવું અસ્થિપણે ગુણમય છે. નાસ્તિથી આત્મામાં કોઈ વિભાવ નથી એમ નાસ્તિપણે સ્વરૂપ છે એમ અસ્થિ નાસ્તિથી ચોખ્ખું પોતાનું સ્વરૂપ છે. એ આત્મા તો ક્ષમાનો સાગર છે, પોતાનો આત્મા ક્ષમાનો સાગર છે, શક્તિનો પણ સાગર છે. બે વાત લીધી, ક્ષમાનો પણ સાગર છે અને શક્તિનો પણ સાગર છે. અનંતકાળથી અનંત ભવો થયા ભાવો છે ને મિસપ્રિન્ટ છે. અનંતકાળથી અનંત ભવો થયા, ગમે એટલા નિગુદના ભવો થયા છતાં આત્મા તો ક્ષમાનો ભંડાર છે એને ઓળખવો એ જ સાચી ક્ષમા છે. આમ કહ્યું અનંતકાળથી અનંત ભાવ થયા એવા ભાવ પોતે કર્યા. ભાવ થનારા, ભાવને કરનારા, ભાવના કારણરૂપ એવા દોષિત ભાવ અનંતકાળથી પોતે કર્યા. નિરોધનમાં પણ અનંતવાર ગયો, એકવાર નહીં અનંતવાર ગયો અને અનંત અનંતકાળ પ્રત્યેક વખતે રહ્યો એટલો અનંતકાળ છે ભૂતકાળનો. સુમિતજી લખે છે ને કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કોને થાય છે કે આવા ભાવ ભ્રમણ જેને થયા છે એને પોતાની કરુણા આવે છે, પોતાની કરુણા આવે છે, એ જીવ તત્વ પામવાનો અધિકારી થાય છે. એવી વાત લખી છે. હવે મારે પરિભ્રમણ કરવું નથી, હવે મારે દુઃખ જોઈને આ સંસારના પરિભ્રમણથી મને થાક લાગ્યો છે, તેથી મારે બધા પરિણામથી છૂટીને આત્મહિત કરવું છે, એવી જેને આત્મહિતની ભાવના ઉગે છે એ તત્વ પામવાને પાત્ર થાય છે, અધિકારી થાય છે, એટલે પાત્ર થાય છે. પોતાની કરુણાનું છે આવી. અને જ્યારે જીવ એમ સમજે છે કે આવા ભાવ થયા એવું મારે ટાળવા છે, તો અંદરમાં રહેલું નિર્દોષ તત્વ એમાં સહકાર આપે છે, સહયોગ આપે છે, એની ક્ષમા છે. આત્મા એ આત્માને ક્ષમા આપે એમ કહે છે. એમ ન કરું કે તે અનંતકાળ સુધી મારી દરકાર કરી નથી, આવું માન તત્વ હોવા છતાં ઉપેક્ષા અને અવગણના કરી અનાદર કર્યો, હવે હું તારું સીધું પાતે નહીં ચડવા દઉં એમ નથી કહેતો. એવો ક્ષમાનો સાગર છે, એવો કરુણાનો સાગર છે, એ પોતે દયાનો સાગર છે. જ્યારે જીવને ભાવના થાય ત્યારે સામેથી વિશેષ ગુણ પ્રગટવાની તૈયારીમાં આવે છે, એવો જ એનો સ્વભાવ છે. ગુણપણે પ્રગટવું એવો જ એનો સ્વભાવ છે, શુદ્ધપણે પરિણમવું એવો જ શુદ્ધાત્માનો સ્વભાવ છે. એટલે જીવ જો તૈયાર થાય તો આત્મા તો ક્ષમાનો ભંડાર છે, એને ક્ષમા આપી દે છે. મહાપુરુષના એ લક્ષણ છે. કોઈ મહાપુરુષ પ્રત્યે દોષ કરે અને જો ક્ષમાયાચવા આવે તો એની અંદર એને એમ ન કહે કે નહીં નહીં તું હજી લાયક નથી, તું ચાલો જાય છે, તારું કામ નથી, તું ઘણા કામ ઘણા દોષ કરી નાખ્યા છે એમ નક્કી. કાંઈ નહીં, તો થઈ જાય થઈ જાય, હોય હોય જીવની ભૂલ તો થઈ જાય. ગુરુદેવ પાસે તમે બધું જોયું છે, કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં એમ કરી. કેમ કે એ પોતે જીવના પરિણામ પાછા વળે છે, બસ પછી એથી કાંઈ બીજું જોવાનું ભૂતકાળ એનો વાંચવાનો હતો. એવા પોતાના અનંત ગુણમય અને જ્ઞાનાનંદમય આત્માને ઓળખવો, કે જે ઓળખતા પોતાની શુદ્ધ નિર્વિકારી દશા પ્રગટ થાય અને દોષનો નાશ થાય, ક્ષય થાય, એ જ સાચી ક્ષમા છે, એ ખરેખર નિશ્ચય ક્ષમા છે. એવું નિશ્ચય ક્ષમા ધારી જીવ પછી વ્યવહારમાં બીજા પ્રત્યે દોષ થયો હોય કે ન થયો હોય, થયો હોય તો જ ક્ષમા માંગે, એક વિકલ્પ આવે છે કે દોષ થયો હોય કે ન થયો હોય એ ક્ષમા આપે છે. એટલે એ તો પોતે હળવો થાય છે, એ રીતે પોતે હળવો થાય છે. ભૂતકાળમાં દોષની ક્ષમા યાચું છું અને ભવિષ્યમાં દોષ ન થાય એવી ભાવના ભાવું છું એમ હોય છે. પાછું એમ નહીં કે આ ક્ષમા યાચીને પૂરી કરી મિચ્છામી દુકડમ કરીને પાછા બીજી સેકન્ડે બીજી સેકન્ડથી પરિણામમાં કોઈ ઠેકાણું નહીં એમ નહીં. હૃદયથી અંતરના ઊંડાણથી નિર્દોષતાની ભાવના છે એવો ક્ષમાનો જૈન દર્શનનો વ્યવહાર છે. ત્રણ ગણવામાં આવે છે, અષ્ટાનિકાનો
પરિષ્ઠ અષ્ટાનિકાનો પરિષ્ઠ અષ્ટાનિકા
એટલે એ જ મિતિ શુદ્ધની પાંચમ થી ચૌદસ એજ ને ભાદરવાને તો ગાય છે ભાદરવાને તો બધે એવું જ રહે છે ત્રીજો મહિનો છે અહીંયા પોષ અને વૈશાખ તો એના ચાર મહિનામાં પહેલા વૈશાખ આવે ને એના ચાર મહિના પહેલા પોષ આવે મહા ચૈત્ર ને બે મહિનાનો ચાલો છે ભાદરવા ને મહા ને પાંચ મહિનાનો
છ મહિના પૂરા
આત્માને ખમાવવાનો વિષય લીધો છે બધા પરિણામ નિશ્ચય આરાધનામાં લાગુ પડે છે ક્ષમા કહો ભક્તિ કહો પ્રતિક્રમણ કહો પ્રત્યાખ્યાન કહો આલોચના કહો એ બધા ગોળ તપ કહો ભક્તિ તપ એ બધા નિશ્ચય આરાધનાના પ્રકાર છે પોતે પોતામાં અંતર્મુખ થઈને શુદ્ધ પરિણમન કરે છે એના જ બધા એ નામ છે પછી એ બારમાં એને અનુકૂળ જે શુભ ભાવરૂપ પરિણામ છે એને વ્યવહાર કહેવામાં આવ્યો છે એવા નિશ્ચય આરાધનાના પરિણામ ન હોય ને એકલો બારમાં શુભ ભાવ હોય તો એ વ્યવહારના નામને યોગ્ય નથી વ્યવહારાભાસ છે નામ એના હજારો નામ છે કેમ કે એ એક નિશ્ચય શુદ્ધ પરિણતિમાં હજારો ગુણ પ્રગટ્યા છે અનંત ગુણ પ્રગટ્યા છે પણ નામ તો બધા અનંત નથી એટલે હજારો ગુણના નામ છે એ બધા એને લાગુ પડે છે એમાં એ ગુણ છે એ પરિણામમાં એવો પણ એક ગુણ છે આવો પણ એક ગુણ છે આવો પણ એક ગુણ છે બધા એવા અનંત ગુણ છે એક શુદ્ધ પરિણામમાં અનંત ગુણ પ્રગટેલા છે તેથી હજારો નામ એને લાગુ પડે છે અને તે બધા ગુણવાચક નામ છે ખાલી ઉપમા અલંકાર નથી પણ એ ગુણવાચક છે કલ્પના માત્ર નથી વાસ્તવિક છે છસો ને પાંચ પ્રશ્ન જીવ જીવના કાર્યો ભલે ન કરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમ કરી શકે છે ને શું કહે છે કે જીવને અકર્તા ઠરાવ્યો છે એમાં એ પરપદાર્થના ભૂગળના જીવના કાર્યો ન કરી શકે એમ સિદ્ધ કર્યું છે કેમ કે એના સ્વચતુષ્ટ ભિન્ન છે દ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી જીવ અને જીવ ભિન્ન ભિન્ન છે પણ પોતાના પરિણામ તો એ ધારે તેવા ઈચ્છે તેવા કરી શકે કે કેમ આટલો સવાલ છે પોતાના પરિણામ ઉપર એનો ઈચ્છા અનુસારનો કંટ્રોલ ખરો કે નહીં આ પ્રશ્ન છે અનુભવ કરી જુઓ એમ વિચાર કરે કે ફલાણી ચીજને ફલાણા પ્રસંગને મારે યાદ કરવો નથી હવે મારે એને ભૂલી જવું છે પછી ભૂલી જાય છે ઉલટાનો યાદ આવે છે ઈચ્છા પ્રમાણે ઈચ્છા પ્રમાણે પણ પરિણામ થતા કરનારો તે છે તેથી એમ કહેવાય કે જે કરે તે થાય છે અહીંયા પ્રશ્ન એટલો છે કે ઈચ્છા પ્રમાણે કરવા માગે તો તે પ્રકારે ઈચ્છા અનુસાર થાય ખરા બસ આટલો પ્રશ્ન છે તમારી ઈચ્છા થઈ કે મારે અત્યારે સમ્યક દર્શનના પરિણામ કરવા છે કરી શકો છો હે ઈચ્છા પ્રમાણે પરિણામ નથી કરી શકાતા નામ છે. સામાન્ય રીતે મોટા મોટા સ્થૂળ પરિણામો ને જીવ એને પહેલા ઈચ્છા થાય છે એ પ્રકારે એના પરિણામ ચાલે છે. ચાલો અહીંથી સ્વાધ્યાય પૂરો થાય એટલે બજારમાં શાક લેવા જવું છે તો એ શાક લેવાના પરિણામ કરે છે ત્યાં જઈને. અને દુકાને જવું છે, ધંધો વેપાર કરવો છે, દુકાને જઈને ધંધો વેપારના પરિણામ કરે છે. કોઈક ઘરે જવું છે અને ફરી સ્વાધ્યાય કરવો છે તો એમ પણ કરે છે. તો એવું લાગે છે કે મારી ઈચ્છા પ્રમાણે હું પરિણામ કરું છું એવું લાગે છે. હવે વસ્તુ સ્થિતિ એમ છે કે નહીં, આટલો અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે તો અહીંયા ના પાડે છે. ભૂલ ક્યાં થાય છે? કેટલું ધારણા પ્રમાણે થાય ત્યારે હું કરી શકું છું એમ જીવને લાગે છે. પર પદાર્થમાં એમ જ ભૂલ્યો છે કે મેં ખાવાની ઈચ્છા કરીને મેં ખાધું, હું ખાઈ શકું છું. બેસવાની ઈચ્છા કરીને આ બેઠો છું, હવે ઊભો થવાની ઈચ્છા કરું તો હું ઊભો થઈ શકું છું. તમે પૂછો કે શરીરનું આત્મા કરી શકતો નથી, પણ આ મેં ઈચ્છા કરી, ભાવ કર્યો એ પ્રમાણે શરીરની ક્રિયા થઈ ગઈ. આંખ બંધ કરવાની ઈચ્છા કરું તો આંખ બંધ કરું છું, ખુલ્લી રાખવાની ઈચ્છા કરું તો ખુલ્લી થાય છે. એમ કેટલુંક ઈચ્છાને અનુકૂળ પરિણમન થતું જોઈને એવી ભૂલ થાય છે, પણ ખરેખર એમ થઈ શકતો એ વાત અહીંયા સિદ્ધ કરી છે. ઉત્તર કે જીવ પોતાના પરિણામ પણ ગમે તેમ ન કરી શકે, પણ જે પરિણામ ક્રમસર જે થવાના છે તે જ થાય, આડા અવળા ગમે તેમ કરી શકે
નહીં.
આમ વાત છે. કોઈ એમ શીખડાવે ને સમજાવે કે તમે આટલું તો ખોટું બોલજો, તમને કોઈ આમ પૂછે તો તમે જરૂર આટલું ખોટું બોલજો, જૂઠું બોલજો. એ માણસને જૂઠું બોલવાની આદત ન હોય, અંદરમાં એવો અભિપ્રાયને નિશ્ચય વર્તતો હોય કે સત્ય જ બોલવું, એને કોઈ પરાણે જૂઠું બોલવા માટે દબાણ કરે અને એ બોલે તો થોથરાઈ જાય, એવાને ખબર પડી જાય કે આ બોલે છે એ વાત બરાબર નથી. તો એ કરવા ધારે એવા પરિણામ થાય છે. ખરેખર તો જીવની યોગ્યતા અનુસાર પરિણામ થાય છે. કોઈ જીવ પોતાની યોગ્યતાનો ત્યાગ કરીને પરિણામ ન કરી શકે. જરા વિષય ઊંડો છે અને સૂક્ષ્મ પણ છે. યોગ્યતા સમય સમયની છે, આ પરિણામનું વિજ્ઞાન કેવું છે. યોગ્યતા સમય સમયની છે અને એ સમયે સમયે જે જીવની જેવી યોગ્યતા એવા જ એના પરિણામ થાય ને બીજી રીતે ન થાય. એ કરે એમ કહો કે થાય એમ કહો, બે એક જ વાત છે, બીજી રીતે ન થાય. સહજપણે એવા જ પરિણામ થાય. એવું કોઈ અંદરમાં યોગ્યતારૂપ કારણ શક્તિ રૂપે હોય છે જે સમયે સમયે વ્યક્ત થાય છે, એને પરિણામ પર્યાય રૂપ કારણ શક્તિ કહેવામાં આવે છે. પરિણામ પર્યાય રૂપ કારણ શક્તિ છે. કળષ્ટિકામાં એવો વિજ્ઞાન વિષય લીધો છે, 116મો કેવો કળશ છે. એનો અર્થ એ છે કે જીવ એક એવો પદાર્થ છે કે જેને પોતાના ગુણધર્મ છે, ચોક્કસ પ્રકારના ખાસ એના ગુણધર્મો છે. એક ખાસ વિશિષ્ટ પદાર્થ છે ને ચૈતન્ય, અને તેની સ્થિતિ, તેના પરિણામ કહો, તેની સ્થિતિ કહો, તે એના ગુણધર્મ અનુસાર થાય છે. કોઈની ઈચ્છા અનુસાર નહીં, પોતાની નહીં બીજાની ઈચ્છા અનુસાર નહીં. આમ છે, એના કેટલાક નિયમો છે. જેમ કે માન્યતામાં ગમે તેમ માને અને પુરુષાર્થ ઉપડે એવું બને નહીં. માન્યતામાં આત્માને અશુદ્ધ સ્વીકારે, રાગ વાળો સ્વીકારે, દેહ વાળો સ્વીકારે, સંયોગ વાળો સ્વીકારે, નિમિત્તાધીન સ્વીકારે, અને એનો સ્વાધીન પુરુષાર્થ ઉત્પન્ન થાય એવું બને નહીં. હવે એની ઈચ્છા સ્વાધીન પુરુષાર્થ કરવાની હોય, મારે મોક્ષ હતા આપણા ત્યારે તો નથી ગુજરી ગયા એમ કહેતા કે ભાઈ આપણે કોઈ બીજી માથાકૂટમાં ન પડવું. વ્યવહારમાં તો ઘણા મતભેદો છે, વ્યવહારના કાર્યો એવા છે કે કોઈને કાંઈ ઠીક લાગે, કોઈને કાંઈ ઠીક લાગે, કોઈને કાંઈ ઠીક લાગે. આપણે તો અંતર્મુખ થવું એક જ કામ છે ને, ઉપયોગને અંતર્મુખ કરવો, પછી એ કરવું. એમ નહી, વ્યવહાર પણ ચોખ્ખો જોઈશે. શું વ્યવહાર પણ ચોખ્ખો જોઈશે. જેમ કે કોઈ કુદેવને માને છે, એમાં કાંઈ આપણે તો કુદેવને માનવામાં આપણને બીજો શું વાંધો છે? આપણે કોઈના પ્રત્યે કાંઈ થોડો તિરસ્કાર કરાય છે, આપણો ઉપયોગ આત્મામાં વાળવો એ કામ મુખ્ય રાખવું. બાકી પહેલા કરે બધું નહીં, તારો ઉપયોગ વળે. વિતરાગ દેવને દેવ તરીકે સ્વીકારવાનો પ્રસંગ આવે ત્યારે એને સર્વથા નિર્દોષ અઢાર દોષ રહીત આવા જ દેવ હોય એવો એનો ચોખ્ખો અભિપ્રાય સંમત થાય, ને બીજો એનો અભિપ્રાય સંમત થાય નહીં. માને ગમે તેમ અને પરિણામ ગમે તેમ થાય એવું ન બને, કેમ કે એનું વિજ્ઞાન છે, માન્યતા છે, શ્રદ્ધા છે, પાયાનો વિષય છે, મૂળનો વિષય છે. એટલે એ સૂત્ર બાંધ્યું કે દંશણ મૂલો ધમ્મો. દંશણ નામ શ્રદ્ધા છે, દર્શન છે, એ ધર્મનું મૂળ છે. એ સાચું સત્ય સમ્યક થયા વિના ધર્મ પ્રગટે એવું કોઈ કાળે કોઈ જીવને બને નહીં, ભલે એને ધર્મ પ્રગટાવવાની ઈચ્છા હોય. બાપા પણ એટલે તો એમ કહ્યું કે જે ધર્મનો હેતુ છે એવા શુદ્ધાત્માને શ્રદ્ધે નહીં, અને પુણ્યનો હેતુ છે એવા શુભ ભાવને શ્રદ્ધે કોઈ સ્વર્ગાદિકને પામે પણ મોક્ષને ન પામે. ગાથા છે સમયસારમાં. એમ પરિણામના નિયમો છે, કેમ કે એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે પદાર્થની, એના ગુણધર્મ અનુસારની સ્થિતિ છે, એ એના વિજ્ઞાન અનુસાર થાય, કોઈની ઈચ્છા અનુસાર. ઈચ્છા ન તો ગમે ગમે ત્યારે તુક્કો આવે, એટલે એમ કઈ પરિણામ ન થાય. અહીંયા તો એ બધી વાતનો સરવાળો મારીને એમ કહ્યું છે કે એ ગુણધર્મ અનુસાર એનો ક્રમ ગોઠવાયેલો છે. આત્મા જે ત્રિકાળી પદાર્થ છે એના ત્રણેય કાળ વિશેના ગુણધર્મને યોગ્યતાનું જેને જ્ઞાન છે, એ જ્ઞાનની અંદર એ વાત સમજાઈ ગઈ છે, આવી ગઈ છે, જ્ઞાન ગોચર થઈ ગઈ છે કે આ જીવના આ પદાર્થનો આ કાળે આવા જ પરિણામ થાય. જ્ઞાનમાં જણાયું છે માટે તે જ્ઞાનને આધીન નહીં, પણ તેના ગુણધર્મને આધીન, એની યોગ્યતા પહેલેથી દેખાઈ ગઈ છે. કેમ કે ત્રણેય કાળ ત્રિકાળીનું જ્ઞાન થઈ ગયું છે એમાં, એટલે એના એ તમામ પરિણામના પ્રત્યેક સમયના પરિણામ ક્રમને જાણનારું જે જ્ઞાન છે તે અનુસાર તે પરિણામ થવાના એમ કહો નિમિત્તથી. ઉપાદાન થી તેની સમય સમય ની યોગ્યતા અનુસાર પરિણામ થવાના, બીજી રીતે નહીં થવાના. તે થાય છે આડા અવળા ગમે તેમ કરી શકે નહીં. જીવ પણ પોતાના પરિણામ ગમે તેમ ન કરી શકે, પણ જે પરિણામ ક્રમશઃ જે થવાના છે તે જ થાય છે આડા અવળા ગમે તેમ કરી શકે નહીં. એટલા જ માટે કહીએ કે અત્યારે સમય દર્શન કરવું છે એમ કરીને કોઈ ધ્યાનમાં બેસી જાય એટલે થઈ જાય ને? હે, નથી થતું કે થઈ જાય છે? નહીં થાય, કેમ કે એની યોગ્યતા અનુસાર થશે, એની ઈચ્છા અનુસાર નહીં થાય. અને યોગ્યતા જેમ જેમ કેળવાય છે એમ એનું પરિણામ આવે છે. અંદરથી નથી આવતા પરિણામ. દાખલા તરીકે આ બધી આગળની જે વાત લીધી, શુદ્ધ નયનો પક્ષની વાત લીધી, જેમ રોટલીના લોટને કેળવે છે એમ જ્ઞાન કેળવાવું જોઈએ એમ કીધું. એ એની પૂર્વ પર્યાયો બતાવી છે કે એનું વિજ્ઞાન છે. જ્યારે સમ્યક દર્શનનો ઘાટ ઘડાય છે ત્યારે જેમ કોઈ વાસણને ટીપતા 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 ઘડે છે, કુંભાર પણ માટલું ટીપી ટીપીને ઘડે છે, અંદરથી ટીપે બહારથી ટીપે ચારે બાજુથી ટીપે ત્યારે એનો ચોક્કસ આકાર આવે છે. એવું આ દરેક પરિણામ ખાસ કરીને પ્રયોજન ધર્મના પરિણામનું છે, તો એ ધર્મના શુદ્ધ પરિણામ પણ એની યથાયોગ્ય પરિસ્થિતિ પરિપક્વ સ્થિતિ આવે છે. એમને અધરથી કોઈ ઊંઘતો હોય ને એને સમ્યક દર્શનના પરિણામનો ક્રમ હોય એમ બનતો નથી. અમારી પુસ્તક આવ્યું હતું, કાંતિભાઈ લઈ ગયા, શ્વેતાંબર મુનિનું લખેલું હતું, વાંચ્યું હશે. આ બધું શ્રીમદનું પણ લખાણ હતું, આપણું સાહિત્ય વાંચ્યું હશે, ઘણી વાતો લખી હતી, પણ દ્રષ્ટિકોણ સાચો બેસવો જોઈએ ને. એટલે લખતા 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 એમ લખે છે, આ તો એવું છે કે ક્રમસર પરિણામ આવે છે. આપણું સાહિત્ય વાંચ્યું હશે એવું લાગ્યું, ક્રમસર પરિણામ આવે છે એટલે પછી ગમે ત્યારે ક્રમમાં પરિણામ આવ્યું એટલે આવી જ જવાનું, પછી ઊંઘતો હોય તો એને આવી જાય, ધર્મ થઈ જાય, કેમ કે એનો ક્રમ થઈ ગયો. એવો ક્રમ તો બી થતો સત્સંગ વાત ન બેઠી હોય, એટલે થોડી કલ્પના અંદર પછી પોતાની મેળવી દે. આમ થાય છે, સમજાય તો કલ્પના ન મેળવે, જેટલો અનુભવ હોય એટલું માને. પણ એ અનુભવમાં આવ્યા પહેલા ને અનુભવ પદ્ધતિ છેડ્યા પહેલા એમ એમ કલ્પનાથી બધા પગથિયા ગોઠવવા માંડે, એ એક ઠેકાણે ક્યાંક ભૂલ ખાય, એને બધું ભૂલનું ભૂલ ખાધેલી છે. પાછું બીજું બધું સાચું છે, 99 સાચા છે ને 1 પગથિયું ખોટું છે એમ નથી, 100 ના ખોટા છે, એકે માર્ગ ન મળે એવો આ વિષય છે. પછી એમ નથી કે એકમાં જ ભૂલ છે, બાકી તો 99 ખરું છે ને, માટે એને 99 તો આપો કે નહીં, એને આખી ચોકડી મૂકવામાં આવે છે, એવો આ વિષય છે. બરોબર, ઘણા એવું ભૂલ ખાય છે, જુદા જુદા માણસોને સાંભળે તો આપણે કહીએ છીએ એવું બધું કે છે, એમ ન જોવાય. ઘણું આપણને મળતું આવે છે એમ ન જોવાય, કેટલો તફાવત વાળો વાત આવે છે એટલું જોવાય. તફાવત ક્યાંય પણ પડે છે કે નહીં એટલું જ જોવાય. એક ઠેકાણે તફાવત પડ્યો કે વાત બધી ફેરફાર વાળી છે, આમ જોવાય છે. આ વિષય થાય છે છે કે જીવ પણ પોતાના પરિણામ ગમે તેમ ન કરી શકે, જે પરિણામ ક્રમશઃ જે થવાના છે તે જ થાય છે, આડાવડા ગમે તેમ કરી શકે નહીં, યોગ્યતા પ્રમાણે થાય ને એમાં કોઈ ફેરફાર થઈ જાય, યોગ્યતા બીજી હોય પરિણામ બીજા થાય, ઈચ્છા થઈ માટે એમ થઈ શકે. પોતાના એક જીવના પરિણામની વાત નથી, જગતમાં બધું જ વ્યવસ્થિત ક્રમસર થાય છે. એક જીવ, અનંત જીવ, સર્વ પુદગળો, બધું બધાના જ પરિણામ ક્રમસર અને વ્યવસ્થિત છે. કેમ કે બધા પદાર્થો કેવા લાગે મને કઈ પ્રશ્ન છે? ખ્યાલ છે આમાં પ્રશ્ન આવે છે પુરુષાર્થનો. વાત એમ છે કે પુરુષાર્થનું સ્વરૂપ શું, એ વિશે આપણે થોડી કલ્પના અન્યથા પ્રકારે છે. પ્રચલિત જે પુરુષાર્થની કલ્પના છે એ એવી છે કે પોતે ઈચ્છા કરીને કાંઈક કરવા ઇનિશિયેટિવ્સ લે એને પુરુષાર્થ ગણે છે માણસ. એ પુરુષાર્થનું સ્વરૂપ નથી. પુરુષાર્થ તો આત્માના વીર્ય ગુણનો પર્યાય છે,
બરોબર,
તે સદાય થાય છે. હવે ધર્મના માર્ગમાં અથવા ધર્મના ક્ષેત્રમાં, ધર્મના પ્રકરણમાં જીવ પોતાનો પુરુષાર્થ પોતાના આત્મામાં લગાવવા ચાહે છે, ઈચ્છે છે. એ પહેલા પણ એનો પુરુષાર્થ તો છે, પણ એ આત્મામાં નથી લાગતો, રાગમાં લાગે છે,
બરોબર.
અને અનેક પ્રકારના રાગ જેથી તે કર્યા કરે છે, પછી રાગ દ્વેષ મોહ બધા એમ આવી ગયા. હવે ઈચ્છા એમ થઈ કે મારે પુરુષાર્થ આત્માનો કરવો છે, મારા સ્વરૂપમાં શાંતિ થાય, આત્મામાં શાંતિ થાય એવો પુરુષાર્થ કરવો છે, મને સુખ મળે એવો પુરુષાર્થ કરવો છે એમ. તો એવી ઈચ્છા એ કોઈ પુરુષાર્થનું પરિણામ નથી, એવો વિકલ્પ થાય, એવી ઈચ્છા થાય, એવી ભાવના થાય, અભિલાષા થાય, એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. પુરુષાર્થનું સ્વરૂપ તો એ છે કે જ્યારે આત્માને ઓળખે, અનંત ગુણમય જ્ઞાનાનંદમય આત્માને ઓળખે, અને એ ઓળખતા પોતે આવો છે એવું જોર સહેજે ઉત્પન્ન થાય, અને સહેજે સહેજે શુદ્ધ પરિણમની રચના થાય, તેને પુરુષાર્થનું કાર્ય કહેવામાં આવે છે. પર્યાયની શુદ્ધતાને રચે તે પુરુષાર્થ. સુરતાલી શક્તિમાં વીરી શક્તિની એવી વ્યાખ્યા કરી છે અમૃતચંદ્ર આચાર્યદેવે સમયસારના પરિશિષ્ટમાં. તો એ શુદ્ધ પર્યાયને રચવાનું કાર્ય ન કરે ત્યારે એ અશુદ્ધ પર્યાયને રચવાનું કાર્ય ઊંધાઈથી કરે છે. તો એ શુદ્ધ થાય ઈચ્છાથી થાય, એ પુરુષાર્થ ઈચ્છા પ્રમાણે કામ કરે કે નહીં? જો સ્વરૂપની ઓળખાણ થાય તો સહેજે પુરુષાર્થ સ્વરૂપ રચનાનો થવા લાગે, એમ નામ પુરુષાર્થ. કલ્પના થાય ને ઈચ્છા થાય એનું નામ કોઈ પુરુષાર્થ નથી. હું જો માન્યું છે પુરુષાર્થના વિષયમાં કે કઈક કરું, આ કરું, એવું જે કરું નો રાગ આવે, કર્તૃત્વનો રાગ આવે, પોતાની પર્યાયના કર્તૃત્વનો રાગ આવે, ધર્મની પર્યાયના કર્તૃત્વનો રાગ થાય, તો એમ મને કે હું ધર્મ કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છું, એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. એ રાગ છે, ઈચ્છા છે અને રાગ છે, અને રાગથી વિતરાગતાનું કાર્ય થતું નથી. એ રાગને પુરુષાર્થનું સ્વરૂપ માન્યું છે ત્યાં, એ પુરુષાર્થ નથી, રાગ જ છે. અને એવા રાગથી વિતરાગતા ન થાય એટલે એમ એને એમ થાય કે મારા પુરુષાર્થથી હું કેમ વિતરાગતા ન કરી શકું, પણ તારા રાગથી તું પુરુષાર્થ વિતરાગતા કરવાનું ચાહે છે, પણ એમ તો બની શકવાનું નથી. હવે જ્યાં એમ નક્કી થયું કે પરિણામ ક્રમસર થવાના, તો પછી કર્તૃત્વ મૂકી દેવાનું, રીતે ત્યાં સુધી મૂકી દેવાનું કે મારે ધર્મ કરવો છે એવું કર્તૃત્વ પણ મૂકી દેવાનું, તો એ કર્તૃત્વનો વિકલ્પ છૂટવાની વાત છે. જો કર્તૃત્વનો વિકલ્પ છૂટવાની વાત છે તો આત્મા પરિણામ વિનાનો શૂન્ય નહીં થાય, કાર્ય વિનાનો શૂન્ય નહીં થાય. તો એ શું કાર્ય કરશે કે પોતે જેવો છે તેવો પોતાને જાણવાનું કાર્ય કરશે. પોતે જેવો છે તેવું શ્રદ્ધાનું કાર્ય કરશે અને તેથી એ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક પોતામાં ઉપયોગ સ્થિર થઈ જાય એવું કાર્ય કરશે, અથવા એવા પરિણામ થશે થશે એમ કહો કે કરશે એમ કહો. બરાબર, એ બધો એક અર્થ છે, એક જ અર્થમાં એમ કહેવામાં આવે છે. ત્યારે લોકોક્તિ એવી છે કે અકાળ મૃત્યુ થયું, નાની ઉંમર હોય, માંદો સાજો ન હોય, સાવ સાજો સારો હોય ને 5 મિનિટ પહેલા તો સામા મળીને વાતચીત કરી લીધી હોય, એ છૂટા પીડા ને આગળ હાલતા જ એક્સિડન્ટ થઈ ગયો. શું કે ભાઈ અકાળ મૃત્યુ થયું, અકાળ મૃત્યુ થયું કે સકાળ મૃત્યુ થયું, કયો એનું આયુષ ત્યારે જ પૂરું થવાનું હતું. વળી કર્ણાનું યુગ થયું તો એ વાત એવા પ્રકારે છે. તો આયુષ કર્મના નિષેકો જેને જથ્થો કહે છે, કર્મના પરમાણુના જથ્થાને શાસ્ત્ર પરિભાષામાં નિષેક કહે છે. એ આયુષ કર્મના પરમાણુના નિષેકો ઘણા જથ્થામાં હોય અને આયુષ પૂરું થાય. હવે એ એવા એવી યોગ્યતા લઈને એ પરમાણુ પીડ્યા હતા કે જે અલ્પ સમયમાં જ બધા નિષેકો ખરી જાય. આ બધું એક્સિડન્ટ થાય ને બધા આયુષ કર્મના પરમાણુ એક સાથે સરફરાટ ખરી જાય અને આયુષ પૂરું થઈ જાય. નહીતર જે જથ્થો જો કોઈ કેવો જ્ઞાનમાં જોવે તેમ થાય કે આજે આટલું બધું આયુષ પીડ્યું છે આનું, પણ એની યોગ્યતા એવી છે કે એને જવાને વાર નથી, એક સાથે ઉદયમાં આવીને ખરી જાય એવા પ્રકાર બને છે. હવે અહીંયા અકાળ મૃત્યુ કહેશો કે સકાળ મૃત્યુ કહેશો કે સામાન્ય કોર્સમાં નોર્મલ કોર્સમાં એનું મૃત્યુ નથી થયું એટલે એને અકાળ મૃત્યુ કહીએ, પણ એનું મૃત્યુ નિશ્ચિત જ હતું તે કાળે માટે તે સકાળ મૃત્યુ છે, અકાળ મૃત્યુ નથી. તો ભાષા બંને કહેવાવા છતાં જે પરિસ્થિતિ છે એ કાંઈ બદલાતી નથી. એમ અહીંયા પાત્રતા અનુસાર પૂર્વ પર્યાયની કેળવણી અનુસાર કાર્ય થાય છે એમ કહો, એ બધો એવો જ ક્રમ ગોઠવાય છે, એ બધો એ ક્રમનો જ વિષય બતાવો છે, પૂર્વક્રમ ત્યાં બતાવો છે કે કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય ત્યારે એના પૂર્વના પરિણામ આવા જ ક્રમવાળા હોય છે અને બીજા પ્રકારના હોતા નથી. એ તો જીવને કર્તૃત્વ ઊભું છે એટલે એની ભાષામાં સમજાવાય છે કે તું પાત્રતા કેળવ, તું પુરુષાર્થ કેળવ, પુરુષાર્થ કર, સમ્યક દર્શન કર, ચારિત્ર અંગીકાર કર, એમ કહેવાય છે. એની ભાષા એની ભાષામાં કહેવાય છે, જેમાં જે ભાવમાં ઉભો છે એની ભાષામાં. જેમ છોકરો લાકડીને ઘોડો કરીને રમતો હોય તો એને એમ કે તારો ઘોડો આપો લે, નહીં તો આની કોર તું પાછો ભટકી જઈશ, નહીં તારે દરવાજો આની કોર છે. એને એમ કે તારે લાકડી આગેલે તો ન સમજે શું 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 કર્યા કરે, પણ એને ઘોડો કરીને આવતો હોય તો એને કે તારો ઘોડો આગો લે એમ કે તો બરાબર તરત જ કામ કરે. એમ કહેવામાં એની ભાષા છે. વ્યવહારી જીવને વ્યવહારની ભાષામાં જ્ઞાનીઓએ કરુણા કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પછી એમાંથી પણ ઊંધાઈ કરે કે કેમ આમ બોલ્યા તમે, તો પછી તમારે આમ બોલવું હતું. ભાઈ પણ હવે તારી સ્થિતિ જોઈને કહ્યું એમાં અમને કાંઈ એમ કહેવાનો રસ નહોતો. તારી સ્થિતિ જોઈને કહ્યું, તું જરાક સહેલાઈથી સમજે એટલે માટે, એટલા માટે કહ્યું. એટલે એમાં કઈ વાંધો પાડવા જેવો નથી. થોડીક વિદવત્તા આવે, થોડોક સૂક્ષ્મ થાય એટલે પછી વાંધા પાડવા માંડે. તો પછી આયા કથન આમ આવ્યું કેમ, તો પછી આયા આમ કેમ કથન આવ્યું, આ શાસ્ત્રમાં આમ કથન કર્યું, પેલામાં આમ કર્યું, આ પ્રકરણમાં આમ લખ્યું, આ પ્રકરણમાં આમ લખ્યું, આવું બધું ગોટાળે ચડી જવા એવી રીતે શાસ્ત્ર લખ્યું છે. એટલે એને એમ લાગે છે કે શાસ્ત્ર લખનારને મારા જેટલી બુદ્ધિ નહોતી. ભાઈ તને તને ખબર નથી તું ક્યાં બેઠો છું એની તને ખબર નથી, ને લખનાર ક્યાં બેઠા છે એની તને ખબર નથી. એમ છે પાત્રતા એના ક્રમમાં જ આવે છે. તો કઈ પાત્રતા પણ એના ક્રમમાં જ આવે છે, આવે છે અને કરે છે એમ કહેવાય છે. એમાં વાંધો શું આવે છે? પાત્રતામાં શું તર્ક શું થાય છે? એમ કહેવાય આમ કરો આમ કરો આમ કરો. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આત્મ જ્ઞાન. પાત્ર વિના નહીં રહીએ એને સમજણ આપે છે બધી. હવે આ બધો વિષય શું છે? જ્ઞાન કરાવવાનો છે. અને જ્ઞાન પુરુષાર્થનો હેતુ છે. એ તો કયું આગળ જ્ઞાન છે એ પુરુષાર્થનો હેતુ છે. તો એને એ બધું કહેતા કહેતા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કે જો તું અનંત ગુણમય શુદ્ધ જ્ઞાનાનંદમય છો, એનું જો તને જ્ઞાન થાય તો પુરુષાર્થ ઉપરશે તદ અનુસાર. સર્વાએ તો એને જ્ઞાન કરો 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 એમ કહીને પણ જ્ઞાન કરાવે છે ખરેખર તો, કે પરિણામ કેમ થાય છે, વસ્તુ કેમ છે, એના ગુણધર્મ કેમ છે, એના સિદ્ધાંતો કેમ છે, એ બધું જ્ઞાન કરાવવામાં આવે છે. જીવને જ્ઞાન થાય તો પુરુષાર્થ થાય. એટલું તો પૂછે છે કે બે જીવને સત્સૃત સાંભળવામાં એકને જ્ઞાન થાય છે ને એકને નથી થતું, એનું શું કારણ? તો ઓલા કર્મની માન્યતા વાળા એમ કે છે એકને કર્મ નહોતા નડ્યા એટલે એને જ્ઞાન થઈ ગયું, બીજાને કર્મ નડ્યા એટલે જ્ઞાન નથી. એમ નથી, એકની યોગ્યતા હતી એકની યોગ્યતા નહોતી. એમ છે પૂર્વે એને ઊંધી ગઢ પાડી 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 છે, એવી પાડી છે કે હજી હવળી થતી નથી. આ કપડા છે કાગળ છે સીધો એકદમ કરવો હોય બીજી ઘર પડી ગયો હોય તો, અત્યારે ને અત્યારે નું ઘર પડી ગયું હોય ને 10 વર્ષથી ઘર પડેલી હોય એનો ફેર પડે કે ન પડે? નવું કાપડ હોય ને ઘર પડી ગયું હોય એટલે વારે વારે હંકે લેશે કે નહીં? મીટર મીટર ને તાજો તાકો હોય ને 10 વર્ષનો 25 વર્ષનો કાઢે ફેર પડે કે નથી પડતો? એમ ઊંધી ઘર ઘણા કાળની છે, એ કેવી કેટલા રસથી પાડી છે, હવળા થતા એના પ્રમાણમાં સમય લાગે તો લાગે. ઓછા રસથી ઊંધી ઘર પડી હોય તો સમય ન લાગે. એના માટે એમ કહેવાય છે કોરી પાટી હતી એટલે વાંધો ન આવ્યો, તરત સમજી ગયો. અને ઘણા ઊંધા લાકડા નાખ્યા હોય, વાર લાગે. એ તો બધા અનુભવ જુદા જુદા દાખલાથી જોવામાં આવે છે, સમજાય છે. પોતાના અનુભવથી પણ એ સમજાય છે. સ્વરૂપનું જ્ઞાન કરવું એ પહેલામાં પહેલી વાત છે. પોતાના આત્માને ઓળખવો, અથવા પાત્રતા કહો કે યોગ્યતા કહો, એના માટે પોતાના હિતની ઉગ્ર ભાવના કરવી અથવા થવી, ઠીક છે, એ પાત્રતા થવાનું કારણ છે. જેને આત્મભાવના છે એટલે આત્મ પ્રાપ્તિની ભાવના છે, અને એ સિવાય જેને કાંઈ જોઈતું નથી. બેન બહુ આ વાત કરી છે, આ જગતમાંથી એને કાંઈ જોઈતું નથી, એક જેને આત્મા જ જોઈએ છીએ એમ કરીને અનુભવ, એ ખાસ પ્રકારની પાત્રતા વાળો જીવ છે. એવી પાત્રતા વિના એને સત્શાસ્ત્ર પણ સમજાતા નથી. સમજાણું છે છતાં કેમ એને અનુભવ થતો નથી? કે ખરેખર એને સમજાણું હોવા છતાં, એટલે બુદ્ધિગમ્ય થયું હોવા છતાં ખાસ પ્રકારની પાત્રતા નથી. ખાસ પ્રકારની પાત્રતા નથી એટલે એક આત્મા જ જોઈએ છીએ એવું નથી, પણ હજી એને બીજું કઈ પણ જોઈએ છીએ. અને જ્યાં સુધી બીજું કઈ પણ જોઈએ છે ત્યાં સુધી આત્મા માટે જગ્યા થતી નથી. પરમાત્મા એવો છે, શુદ્ધ પરમાત્મા, કે એનું આંગણું પણ એ નિર્મળ ઈચ્છા છે. જેમ સ્વચ્છતાથી રહેનારો માણસ એના આંગણામાં પણ અસ્વચ્છતા રાખતો નથી, ઘર સ્વચ્છ રાખનારો માણસ એનું આંગણું પણ અસ્વચ્છ ન રાખે, રાખે કપડા પણ અસ્વચ્છ ન રાખે, બીજાની અસ્વચ્છતા પણ એને સુહાતી નથી. છે કે નહીં? એમાં પરિપૂર્ણ નિર્મળ પરમાત્મા છે, એની એક આત્મા જ જોઈએ એવી સ્વચ્છતા એની ભૂમિકામાં થાય, પરિણામ કોઈ પરમાત્મા પધારે છે ત્યાં. બાકી મલિન ભાવમાં તો એનું રહેવું અશક્ય છે ને, અસંભવિત છે, એટલે ત્યાં એનું અવતરણ થતું નથી. એ અવતાર છે ખરેખર, આ 24 અવતાર ને બધું બેઠું છે ને, ખરેખર તો આ પરમાત્માનો અવતાર છે. પર્યાયમાં પધારે તે એનો અવતાર છે. જગતમાં બધું વ્યવસ્થિત અને ક્રમસર થાય છે, ક્યાંય ફેરફાર થઈ શકતો નથી. આમ છે એટલે તારા કર્તૃત્વના ઉછાળાને છોડી દે એમ કહે છે. આમ કરું ને તેમ કરું, બીજામાં ને મારામાં ફેરફાર કરું, બીજામાં પણ ફેરફાર કરું ને મારામાં પણ ફેરફાર કરું, એ ઉછાળા વસ્તુ સ્થિતિ સમજતા શાંત થઈ જાય છે. જ્યારે એમ વસ્તુ સ્થિતિ સમજાય છે કે જગતમાં બધું વ્યવસ્થિત અને ક્રમસર થાય છે, ક્યાંય ફેરફાર થઈ શકતો નથી. ઉતાવળો માણસ ફેરફાર કરવાનું માને ભલે, કોઈ ઉતાવળો થાય અજ્ઞાનથી અને ફેરફાર કરવાનું માની લઈએ, પણ ફેરફાર કાંઈ થઈ શકતો નથી. કોઈ જીવની પર્યાયને પોતે ફેરવી શકે કે કોઈ અજીવની પર્યાયને પોતે ફેરવી શકે, એ વસ્તુના સ્વરૂપની બહારની વાત છે, વસ્તુ સ્થિતિ એમ નથી. તમે ઊંધું માનો એને હું શુદ્ધું સીધું સવળું માનતો કરી દઉં, ખોટી વાત છે. અને સવળું માનતો એને ઊંધું માનતો કરી શકાય કેમ બની શકાય? એ સ્વતંત્ર રીતે દરેક પદાર્થ પોતાનું કાર્ય પૂરી સ્વતંત્રતાથી કરે છે. તમામ જીવો અને તમામ રજકણો પોતાનું સ્વકાર્ય પૂરી સ્વતંત્રતાથી પોતાની વર્તમાન યોગ્યતાથી કરે છે, એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. અથવા બધી અવસ્થા એના પરિપક્વ કાળે આવે છે. જેમ કોઈ ફળ પાકે અને ઝાડથી છૂટું પડે, એનું ડીટીયું છૂટી જાય, એ પરિપક્વ કાળે ત્યાં પરમાણુ એવા પાકી જાય છે કે પછી ત્યાં એને ચોંટાડીને હજી મોટું થાય આ ફળ તો સારું એ કરી શકાતો. સત્સંગનું પ્રયોજન જેને સતની પ્રાપ્તિની ભાવના છે, એ સત જેને પ્રગટ છે અને એ પ્રાપ્તિનો ઉપાય જે બતાવે છે એને સમજવાનો એને ભાવ થાય છે, ઈચ્છા થાય છે કે આને સત પ્રગટ છે તો કેવી રીતે ઉપરીતું મને બતાવો ને એમ એને રાગ ને ભાવના આવ્યા વિના રહેતી નથી. એ પોતાનો ભાવ સફળ છે, સામા પદાર્થ નો સંગ સફળ છે એમ તો કહી શકાય નહીં. કેમ કે એક સમોકરણ માં લાખો કરોડો અબજો અબજો નહીં અસંખ્ય જીવો જાય છે. ત્યાં તો સાતિશય છે ને, ક્ષેત્ર નો અતિશય છે. ગમે એટલા જીવો આવે
નહીં,
ગરદી થાય નહીં. ભગવાનનું ક્ષેત્ર મર્યાદિત છે 12 યોજન, પણ દેવો એટલા આવે છે. 30 ઇંચો મનુષ્ય મર્યાદિત હોય છે, પણ દેવ ને તો આવવામાં સાધન છે. 30 ઇંચો ની સંખ્યા ગણી છે, દેવો ને 30 ઇંચો તો ખૂબ આવે છે, મનુષ્ય ની સંખ્યા ઓછી હોય છે. મુનિઓને એથી ઓછી હોય છે, કેવળીઓને એથી ઓછી હોય છે. ઉપર જાવ એમ સંખ્યા ઘટે છે. બધાને સફળ થતો નથી સત્સંગ, કેમ કે બધાનો સત્સંગ કરવાનો ભાવ પણ એક સરખો નથી. શું છે એની અંદર, યોગ તો એક સરખો છે, 12માં દિવ્ય ધ્વનિ કોઈને માટે ઓછી ને કોઈને માટે વધારે શ્રવણ થાય એવું તો નીકળતી નથી. કે આને 1 સેકન્ડ વધારે સંભળાયું, બીજાને 2 સેકન્ડ ઓછી પડી એમ તો છે નહીં. પણ ઉપયોગ પોતાની યોગ્યતા અનુસાર લાગે છે સાંભળવામાં, પણ ઉપયોગ પોતાની યોગ્યતા અનુસાર લાગે છે, ઉપદેશ અનુસાર નહીં. એટલે સત્સંગ સત્પ્રાપ્તિની જેટલી ભાવના હોય છે એટલી સફળતા થાય છે. ત્યારે સત્સંગ સફળ થયો એમ કહેવામાં આવે છે. નિમિત્તથી બતાવવાની પદ્ધતિ છે વ્યવહારમાં, એ વગર વ્યવહારી જીવો સમજતા નથી. એટલે એને નિમિત્ત પ્રધાનતાથી બતાવવું પડે છે. પણ અંદરમાં ભેદ બીજો છે આખો, કાર્ય તો પોતાની ભાવના અનુસાર થાય છે, સંયોગ અનુસાર. તો એક ગુરુ ના બધા શિષ્યો એક જ સરખા હોય, મિસાલમાં કોઈને સરખા માર્ક મળતા નથી. ભણે છે તો બધા એક ક્લાસમાં એક શિક્ષક પાસે, એક જ ચોપડી વાંચે છે કોર્સમાં હોય, એક જ ચોપડી વાંચે છે કે નહીં. એને એમ કેમ છે, સત્સંગમાં તારી ભાવના હશે એટલું કાર્ય થશે.
બરોબર,
તારી જેટલી ભાવના સત્પ્રાપ્તિની હશે એટલું કાર્ય થશે બસ. એટલે તારે તારા સામે જોવાનું રહે છે, સામે સંઘ સામે જોવાનું રહેતું નથી. નહીતર તો એમ માની લઈએ કે આપણને સંઘ તો થઈ ગયો, સંઘ તો થઈ ગયો, સંઘ તો થયો, મહાપુરુષનો સંઘ તો થયો, પણ એમાં કાંઈ ડારિયા થાય એવું નથી. એ એમ કહે છે કે તું આ સુધી ભલે આવ્યો, પણ હવે હું કહું એ તો માનતું, મારું કીધું માનવું નથી. હું તમારી પાસે આવ્યો, પણ એ નથી તમારી પાસે આવ્યો એમ કહેવાય.
ક્ષેત્ર પાય કે પણ
ભાવ થઈ ગયું છે. એટલે કોઈ ફેરફાર કરવાનું માને પણ કાંઈ થઈ શકતો નથી. એ બધાનો સાર એ છે કે આ ટોટલ માર્યો છે કે ભાઈ તું ધ્રુવ સ્વભાવ પર દ્રષ્ટિ દે, ક્યાંય તારે દ્રષ્ટિ દેવાની ન રહી. અરે તારા પરિણામના ફેરફાર ઉપર પણ તારે દ્રષ્ટિ દેવાની ન રહી, એક સ્વરૂપ પર દ્રષ્ટિ દેવાની રહી, એના ઉપર દ્રષ્ટિ દે. એ પણ દ્રષ્ટિ દેવાની પ્રધાનતાથી નહીં, પણ ધ્રુવની પ્રધાનતાથી કહેવામાં આવે છે. નહીત્ર વળી અહીંયા પાછો એ તર્ક કરે કે દ્રષ્ટિ તો દેવાની રહી જ નહીં, એ તો પાછું તમે કહ્યું કે દ્રષ્ટિ આના ઉપર દે, આના ઉપરથી ફેરવીને આના ઉપર લઈ જા, પર્યાય ઉપરથી ફેરવી નાખ, પર ઉપરથી ફેરવી નાખ, સ્વરૂપ ઉપરથી. એટલું તો ફેરવાનું આવ્યું કે નહીં, તમે તો ફેરફાર કરવાની ના પાડી ગયા પહેલા. કહેવું પડે છે એમ, ભાષામાં કીધા વિના બીજો ઉપાય નથી. પણ વચનને નહીં પકડતા, વચનના મર્મને ગ્રહણ કરવો જોઈએ. કે ક્યાંય જયારે દ્રષ્ટિ નથી રાખવાની વાત એમ સમજાવે છે, તો દ્રષ્ટિ તો થવાની જ છે ને, એનું કાર્ય તો બંધ થવાનું નથી. એ કાર્ય ક્યાં થાય હવે, ક્યાંય નહીં તો ક્યાં, કે પોતા ઉપર, બસ આપોઆપ છે. જયારે પોતાની વર્તમાન અવસ્થા ઉપર નહીં, તો ક્યાંક પોતે જે ધ્રુવ સ્વભાવ છે, અનંત મહિમાવંત ચૈતન્ય પદાર્થ છે એ ઓળખાય ને એનો મહિમા આવે તો દ્રષ્ટિ એના ઉપર રહે ને બીજા ઉપર દ્રષ્ટિ ન રહે એવી સ્વાભાવિક પરિસ્થિતિ થઈ જાય છે. એને દ્રષ્ટિ દે એમ કહેવામાં આવે છે. એ ઉપદેશાત્મક વચન થયું. આદેશમાં તો એમ કહેવું પડે, ઉપદેશમાં તો એમ કહેવું પડે છે, પણ ખરેખર તો ક્યાંય દ્રષ્ટિ દેવાની ન રહી અને પોતાનું અનંત ગુણ નિધાન એનો મહિમા આવ્યો છે, એને જાણ્યું છે, એને ઓળખ્યું છે, એને સમજ્યો છે, તો દ્રષ્ટિ એના ઉપર જ રહેશે, બીજે રહેશે
નહીં.
કેમ કે ક્રમસર વ્યવસ્થિત સમજે તો એને ક્યાંય ફેરફાર કરવાનું રહ્યું નહીં, એટલે દ્રષ્ટિ જે ફેરફાર કરવાની એના દીથી હતી તે બંધ થઈ, એ પ્રકારની દ્રષ્ટિ બંધ થઈ, પણ દ્રષ્ટિનું પરિણમન બંધ થતું નથી તો દ્રષ્ટિ ક્યાં જાય? કે પોતાનું જે ધ્રુવ ધામ છે, જે અનંત મહિમાન છે એના ઉપર દ્રષ્ટિ સ્થપાઈ જાય. એ સ્થપાઈ